વિઘ્ન કરનારા. તો આટલી અપર ભાવ થયા, એના ઉપર પણ વેશ નહીં. હા, મુક્તિ માર્ગમાં, મુક્તિના કાર્યમાં વિઘ્ન કરનારા એટલે વિઘાતક, એના ઉપર પણ દ્વેષ નથી આવતો, અદ્વેષ રહે છે. શું કામ? હા, પછી એમાં વ્યાકુળતા સિવાય કંઈ નહીં આવે. અને થશે શું કે વિઘાતક સાધના કરતા પણ તે વિઘાતક ભાવને નુકસાન કરવાના જ ભાવ આવશે. જીવની અંદર કઈ વાત બેસે? એ વિઘાતક ભાવને બસ દૂર કરવાના, નાશ કરવાના. સાધનાનો વિચાર નહીં આવે. સાધનાની બદલે શેનો વિચાર આવશે? આ વિઘ્ન કરનારા જે પરિબળો છે એ પરિબળોને દૂર કરવા. અને એ તો બધા એ કંઈ એની અંદર આ એન્ડલેસ પ્રોબ્લેમ છે. આ કોઈ એમ કહે કે આટલી તકલીફ છે સંસારની, આ બધું પતી જાય પછી મોક્ષની સાધના કરીશ, તો આ વિઘાતક ભાવ છે. સમજો કે શરીરની પ્રતિકૂળતા વિઘાતક ભાવ, કુટુંબમાં પ્રતિકૂળતા વિઘાતક ભાવ, સામાજિક પ્રતિકૂળતા વિઘાતક ભાવ, સાધનોની પ્રતિકૂળતા વિઘાત. હવે આને બધાનું સોલ્યુશન કરીને હાવ નવરો પડી જાવ, બધું આખું જગત હવરું થાય, પછી હું સાધના કરવા જાઉં. તો જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં સાધના ઉપર જ લક્ષ આપવાનું, બાકીની વસ્તુને દુર્લક્ષ કરવાની. અદ્વેષ હોય, જો દ્વેષનો અભાવ થાય તો દુર્લક્ષ થાય. કોઈ વસ્તુ ઉપર દ્વેષ હોય એનું દુર્લક્ષ ન થાય. ખ્યાલ આવે છે? જેના પ્રત્યે રોષ હોય એને આપણે દુર્લક્ષ ન કરી શકીએ, એટલે સતત આપણા ચિત્તને ઓક્યુપાય કરે જ, એટલે વ્યાકુળતાના પરિણામ થાય, ચિત્તની અંદર ક્લેશ સંક્લેશના પરિણામ થાય. કારણ કે જ્યાં સુધી એ જતું નથી ત્યાં સુધી આ ચિત્તમાંથી ખસતું નથી, એટલે એ ખસતું નથી ત્યાં સુધી એ દુર્લક્ષ નથી થતું એનું. હા, દુર્લક્ષ નથી. આપણે કે ભૂલી જાવ ને ભાઈ, જયારે બાજુ ઉપર મૂકો, જે થવું એ કરશે, એ એનું કરશે, તમે તમારું કરો.
બરાબર.
એટલે આ જીવ છે જે બાહ્ય ઉપર, જ્યાં સુધી બાહ્ય પરિબળો ઉપર એની દ્રષ્ટિ હોય એનો વાંધો નહીં, પણ જો દ્વેષપૂર્ણ દ્રષ્ટિ હોય તો એ સાધના નહીં થાય. જરા તમારે સહેજતાજ ઉપયોગ દેવો હોય એટલો દઈ દો, સહેજતાજ ઉપયોગ દેવો હોય એટલો આપો, પણ એને મનની અંદર બેસાડી દીધું હોય તો શું થાય? તો પછી સાધના નહીં થાય. સાધનામાં તો એને પછી અદ્વેષ ભાવ તો આવવો જ જોઈએ, કે આખી દુનિયા તને અનુકૂળ થાય એવું નહીં બને. હા, તું આખી દુનિયાને અનુકૂળ થાય એવું બનશ. મિત્રાદ્રષ્ટિમાં આપણે મોક્ષ પ્રત્યે મૈત્રી કરવાની છે, જગતે આપણા પ્રત્યે મૈત્રી કરવાની છે, એ મિત્રાદ્રષ્ટિ નથી. કે દુનિયા આખી મને મદદ કરે, મારી વાહ વાહ કરે, હું જાઉં ને મારું કટાસણું પાથરે, પાથરે ન પાથરે, જગત જગતનું કામ કરશે, પણ મારા મનની અંદર જે વાત બેસી ગઈ તો શું થાય? તો જુએ, કટાસણું નથી, કલાક સુધી એને હક ન પડે, પછી સ્વાધ્યાય સ્વાધ્યાયને ઠેકાણે એ ક્યાં રોકાઈ ગયો? દુર્લક્ષ ન કરી શકો, લક્ષમાંથી ખસતું નથી. અરે, આપણે વિચાર કરો કે નાના નાના પરિબળો, નાના નાના કારણો કેટલે સુધી આપણા ચિત્તને રોકે છે. આપણે સાધનાની કોઈ પણ પ્રવૃત્તિ કરવાનો વિચાર કર્યો હોય તો એમાં રોકનાર પરિબળો બહુ મોટા છે. શું આખું વિશ્વયુદ્ધ છે, ધરતીકંપ થયો છે, આપ તૂટી પડ્યું છે, તે આપણે રોકાઈ ગયા? નાના નાના કામની અંદર એટલું ચિત્તને એને રોકી રાખ્યું છે, અને ચિત્તને રોકી રાખવાને કારણે આખું ચિત્ત એની અંદર એનું દુર્લક્ષ નથી કરી શકો. ઘણી વાર એને દુર્લક્ષ કરો, જસ્ટ નિગ્લેક્ટ ઇટ. તમે નિગ્લેક્ટ કરશો તો તમે તમારી બાબતમાં પોઝિટિવ થઈ શકશો. તડકો ઘણો છે, શું કરવું? એ હવારથી દી ઉગેને ચિંતા કરે. હવે આમાં આ ચિંતામાં જો એને દુર્લક્ષ ન કરે તો હાંજ પડે, જ્યારે ઓલો સૂર્ય હાથમે ત્યાં નવરો પડે ત્યાં સુધી એ વિચારશે ન કરે. જોયું, આ 9 વાગ્યાને બફારો શરૂ થઈ ગયો. આહા, 10 થયા ને હવે તો રહેવાતું નથી. 11 થયા ને આ તો જો બળે છે અગ્નિ, પણ હવે આમાં તું નવરો નહીં પડ. તું એને દુર્લક્ષ કર. ઋતુ ઋતુના કામ કરે, પ્રકૃતિ પ્રકૃતિનું કામ કરે, એમ જગતના તમામ જળ અને ચેતન પોતાના સ્વભાવ પ્રમાણે જ પરિણમન કરે છે, અને સજીવ જીવો છે એ પોતાના શુભાશુભ કર્મ પ્રમાણે કરે છે. કોઈ તને પૂછીને કરે? તારાથી કંઈ બધું ચાલે? આપણી આજ્ઞામાં કંઈ ન રહીએ. અરે, આપણે આપણને વશ નથી અને આપણે જગતને વશ કરવા નીકળ્યા છીએ. એટલે કહે છે કે અપર પદાર્થ છે એ પદાર્થો પોતાની યોગ્યતાએ પરિણતિ કરશે. એ કે તારી રાહ જોશે, તારી સૂચના ઉપર કરશે. તો સાહેબ શું કરવું? પણ હવે ક્યારેક એ અનુકૂળ થાય છે ને ક્યારેક પ્રતિકૂળ થાય. તારે એના ઉપર લક્ષ જ ન દેવાનું, એના ઉપર લક્ષ જ નહીં આપવાનું. બહેનોને બધી ખબર, છોકરાઓ તોફાન કરતા હોય ને, રોતો હોય, બહુ લક્ષ ન આપવું. બધું જો આપણે ત્યાં કાંઈ કામ કરે છે ને, આપણો છોકરો રોવે છે, લક્ષ જ એ લક્ષ ન અપાય તો પછી કામ જ કેવી થાય? એમ કર્યા કરે. અમુક વખત એવું હોય કે છોકરાની ચંચળ વૃત્તિ હોય, તોફાન કરતો હોય, એ કચકચ કરતો હોય કે એને મેર સામ થઈ જશે. તો તે સમયે જીવને લક્ષ પોતાના તરફ જવું જોઈએ. જે પ્રસંગ, જે પરિબળ આપણા વશમાં નથી, એ પરિબળ ઉપર આપણે લક્ષ આપીએ. અને વિઘાતક એ બળ છે, અને એને એનો જ નાશ કરવાની અંદર, એને જ નુકસાન કરવાની અંદર સમગ્ર શક્તિ અને પુરુષાર્થની દિશા જો એ તરફ જશે તો જ્ઞાની કહે છે સાધના શરૂ નહીં થાય. અને જે આવું વિચારે છે ને કે આમ કરશું, આમ ધર્મ કરશું, આવકરું થાય ત્યારે કરશું, એ કોઈ દી કરી ન શકે. કેમ કે સંસારની અંદરના પ્રશ્નો એકનું તમે સોલ્યુશન લાવો તો 10 ઊભા થાય. આપણે ઘણીવાર વિચાર કરતા હોય કે આટલું થઈ જાય ને પછી રોજ સત્સંગમાં જવાનું શરૂ કરવાનું છે. એવા કેટલાય છે હજી, એ રાહ જુએ છે હજી. આટલું થઈ જાય ને પછી રોજ આ બધા વાત કરે છે, પણ સત્સંગ બહુ સરસ, આપણે સત્સંગમાં રોજ શરૂ કરશું. બસ એક કામવાળી આવી જવા દો ને, એક રસોઈ આવી જવા દો ને, એક આનું છોકરાનું એક ખબરનું આમ થઈ જવા દે, બસ આ નવરો જ નથી પડવાનો, આમ ને આમ આનું હૈલા જ કરવાનું છે. અને એક પ્રસંગ પૂરો બીજો આવશે, એને નળના પાણી આવવાના છે, એને આ આવવાનું છે, આની અંદર આવવાનું, બધું હૈલા કરશે ભાઈ. આવી ગયું, એક વાર તું નક્કી કર, દુર્લક્ષ કર, એટલે પતી ગયું. સંસારના સમસ્યાઓનો ઉકેલ આવી શકે ખરો? કેટલી સરસ જીનેશ્વરની આજ્ઞા હતી કે એનાથી નિવર્તવા સિવાય બીજો કોઈ ઉપાય છે? જીનની આજ્ઞા, વિચારી વિચારીને તેથી નિવર્તવું, છૂટવું, એ જ માર્ગ છે. અને અનંત જ્ઞાનીઓએ આ જ બોધ બહુ સાદી ભાષામાં, સંકેતમાં આપી દીધો કે ભાઈ તું હવે બધા વિચાર જે કરવા હોય કર, અમે તને નિવેડો આપી દઈએ છીએ, છૂટવું. થશે જે થવાનું, બી શું થાય. એટલે આ ગુણની પ્રાપ્તિ, અદ્વેષ ગુણ. અદ્વેષ એટલે આ પોતાના ઉપર એમ પર બંનેની વાત છે. આમાં પણ શું થાય છે, જેવું આ જીવ તથા ભવિતવ્યતા પાકે છે એટલે એના 3 પરિણામ થાય છે. એ બહુ સરસ ત્રણેય વાત કરી. 3 પરિણામ શું થયા? યમ, યમની એને પ્રાપ્તિ થઈ. યમની પ્રાપ્તિ થઈ એટલે એ વ્રતમાં આવ્યો. કાંઈ પણ એના તરફ, એ 5 વ્રત થયા. એ જે વ્રતનું અત્યાર સુધી કેવળ પાપ પ્રવૃત્તિ સિવાય કંઈ કરતો નહોતો, હવે આ પાપ પ્રવૃત્તિમાં વિરમણ આવ્યું. વિરમણ એટલે રોકાવું, અટકવું. આ વિરમણ આવ્યું. કે હવે એને આ પાંચેય પાપોની અંદર જે વ્યસ્ત હતો, બિંદાસપણે પાપ કરતો હતો, કેમ કે એને કંઈ ભવનો ડર નહોતો, ભવનું દુઃખ તો વાલું લાગતું હતું, સંસારની વાલપ હતી, એટલે એ પાપ કરવામાં પાછું વાળીને જોતો નહોતો. એમાં એને ન ઈશ્વરનો ડર, ન પરભવનો ડર, પરભવનો પણ ડર નહીં એટલે ભવનો નહીં અને પરમાત્માનો નહીં, કેમ કે એને એ તત્વની ઓળખાણ જ નથી. એને તો મૈત્રીનાથી વિપરીત એટલા દ્વેષભાવ એવો છે કે મુક્તિ તરફ પણ દ્વેષ છે, તો પ્રભુ પ્રત્યે પ્રેમ ક્યાંથી હોય? એ બધી વાતને શું કહે, બોગસ સંબક છે, આમાં કાંઈ છે નહીં અને આ બધા અમથા લઈ આવેલા છે. હવે એને જે થોડી તથા ભવી તબ્યતા જીવમાં આવી અને અગ્નિ જેટલો બોધ જરા થયો, એક પ્રકાશનું એક કિરણ પ્રાપ્ત થયું અને પરિવર્તનની જે દિશા ખોલી છે એમાં પહેલા વહેલા તો કે એ હવે પાપોની અંદર અટકતો થયો. હવે એનો પગ જરા વિચાર કરીને આગળ મુકાય છે, એટલે એને પાંચેય જે કંઈ અણુવ્રત છે એ અણુવ્રત રૂપ યમ ધર્મની પ્રાપ્તિ થાય છે, એટલે દયાના અંકુરા શરૂ થાય છે. પહેલું એનું અંગ આ પ્રગટે છે અને આ અંગ પ્રગટે છે તો કેવી અવસ્થામાં, ઉદાહરણ આપ્યું છે મેઘકુમારનું. કયા ભાવમાં હતા? હાથીના ભાવની અંદર શું પરમાર્થની સાધના કરી? કયા ગ્રંથ વાંચ્યા હતા? એને ગ્રંથ કયા વાંચ્યા હતા? સત્સંગમાં ક્યાં જતા હતા રોજ? કયા ગુરુ હતા? એ જે કાંઈ એને પૂર્વના હશે, અલ્પ પણ જોઈ, અલ્પ હતું તો એ કંઈ ત્યારે મૂઢતા છે, તિરંચના જીવમાં તો મૂઢતા છે. અને પગ ઊંચો કર્યો સસલાને બચાવવા, ત્રણ દિવસ સુધી અને આવું એનું શરીર રહી ન શકે, છતાં એણે પગ નીચે મૂક્યો નહીં અને જ્યારે મૂક્યો ત્યારે એ ઢળીને મરી ગયા. એટલે આવી કોઈ, જેને કહીએ કે કોઈ આપણને એનું કારણ ન મળે, પણ આવી એક દયાનો અંકુર જીવની અવસ્થામાં જાગે છે. એટલે આવી પ્રકારના એના દયાધર્મના આ બધા ઉદાહરણથી આપે છે કે એના જીવનની અંદર આ પહેલો ગુણ પ્રગટો, પહેલું એને પ્રાપ્તિ થઈ, પહેલું અંગ યોગની દ્રષ્ટિ પહેલી, અથવા તો યોગનું અંગ પહેલું. કહ્યું તો કે યમ, યમ ધર્મ એને સંપૂર્ણ નથી મળતો, કારણ કે બોજ નબળો છે એટલે ટકવા ન દે, પણ હું જે કંઈ કરું છું એ બરોબર નથી એમ થાય, ટકવા ન દે, એનાથી કાંઈ વ્રતધારી ન થાય. કંઈ આ પહેલી દ્રષ્ટિવાળો જીવ વ્રતધારી ન બને, પણ એને એટલું તો થાય કે હું જે કંઈ આ કરું છું બિંદાસપણે એ યોગ્ય નથી. એટલે જો પ્રવૃત્તિ અશુભ છે, પ્રવૃત્તિ, પણ અનુબંધ કેવો છે? પરિણામની ધારા જુદી છે. અને પ્રવૃત્તિ શુભ હોય અને અનુબંધ અશુભ હોય તો પ્રવૃત્તિ સાધુને ઉરાવે છે અને મનમાં વિચાર કરે છે કે આ ટાઈમે જ ક્યાં આવ્યા, હવે મારે ફરીથી રસોઈ કરવી, પાછા કે સાહેબ પધારજો લાભ દેજો. અંતરના ભાવ ઉપર ગઈકાલે આવી ગયું, બંધની વ્યવસ્થા શેના ઉપર છે? તે પાત્રા ભરી આપ્યા એના ઉપર છે. એટલે તું એમ સમજશ કે ભાઈ હું સાલી ભદ્રની જેમ મારી સ્થિતિ થવાની, એમ તારા ભાવની અંદર પરિણામ બગડી ગયા, બગડી ગયા. અને એ સમય જમાઈ આવ્યો હતો, લે લે હવે એમાં શું હતું, ચૂલાને ક્યાં પેટમાં દુખે છે? ચૂલાને પેટમાં નથી દુખતું, વાંધો ચૂલાની નથી, સામગ્રીને નથી, જે છે તારા પોતાના ભાવને છે. કે તને સાધુ પ્રત્યે પ્રેમ નથી, તને સંસારી પ્રત્યેનો રાગ છે, એ ઉલટે છે. આખું બધું પરિણમન બદલાઈ જાય છે. એટલે અહીંયા એ કે છે અટકતો નથી, પણ ભાવમાં એને અનુબંધ બદલાઈ જાય છે. અશુભ ક્રિયામાં પણ તીવ્ર અશુભ અનુબંધ હોય, અશુભ ક્રિયામાં પણ તીવ્ર કોઈ જીવ પ્રત્યે મારી નાખવું એનું તો કાસળ કાઢે. અનેક પ્રકારના હિંસાના ભાવ, અસત્યના ભાવ, ચોરીના ભાવ, અભ્રમના ભાવ, પરિગ્રહના ભાવ, લે થોડું પણ આખા જગતનું લૂંટી લઉં, આ બધું જ મારા તાબામાં છે. આ તો વસ્તુનું પ્રવૃત્તિનું પરિણામ અલ્પ, પણ અનુબંધ કેટલો. એટલે ઓલું પાપાનું બંધી, પુણ્યાનું બંધી, એ બધા સમજ્યા. આ દ્રષ્ટિમાં જીવને અશુભ પ્રવૃત્તિ છે, મિથ્યાત્વી છે, છતાં અનુબંધ હળવો થઈ ગયો, અનુબંધ મંદ પડી ગયો, અલ્પ થઈ ગયો. કેટલીક વાર તો શુભ અનુબંધ થઈ જાય, ગમતું ન હોય છતાંય કરવું પડતું હોય તો એ ભાવ સાથે કરે કે હું કરતો નથી, મને આ જરાય આની અંદર રુચિ નથી, તો અનુબંધ શુભ પડતો જાય અને ક્રિયા અશુભ થતી જાય. હા, તો કૃપાળુ દેવે કીધું વ્યવહાર કેવો કરવો, વ્યવહાર કેવો કરવો, એ તો આપણે ચાર પાંચ વાર તો હવે વાંચી ગયા છે, કર્યા પહેલા પણ પસ્તાવો અને કર્યા પછી પ્રાયશ્ચિત, ખેદ, ખેદ સાથે, પરિણામ ખેદનું છે, એની એની અંદર ઉલટ નથી, ઉલટ નથી. એટલે અહીંયા એ કહે છે કે એને પાંચ આ યમ ધર્મની પ્રાપ્તિ થાય છે, વિરમણમાં આવે છે. એટલે પાંચેય પ્રકારના જે અત્યાર સુધી એ નિરંકુશપણે નિર્ધ્વંસ પરિણામે જે પાપ કરતો હતો, એ પરિણામમાં અનુબંધ બદલાઈ ગયો, અનુબંધની માત્રા બદલાઈ ગઈ, પ્રવૃત્તિ નહીં રહી, પ્રવૃત્તિ એ નહીં રહી. એટલે જ ઘણીવાર આપણને લાગે પણ કસાય કસાયનું કામ કરતા કરતા શુભ અનુબંધ બાંધતો હોય, એ સતત વિચાર કરે કે આ જીવે કેવા પૂર્વે પાપ કર્યા હશે કે મારે આ ધંધામાં આવવું પડ્યું, કે જે મારો ધંધો હિંસાનો જ છે. હે પ્રભુ, આ હવે મેં આ જે કર્યું છે એ તો હું ભોગવી લઉં, પણ હું ક્યારે આમાંથી છૂટીશ. ભાવ થાય છે, ભાવધારા ઊંચે ચડતી જાય છે, અને કૃત્ય છે તો ઉદયગત છે અને કરવું પડે છે અને કરતો હોય છે, પણ કરવામાં એ ક્યાંય જોડાતો નથી, વિપરીત જોડાય છે. જોડાઈ કરો તો ત્યાં એને આ દ્રષ્ટિ, યમની દ્રષ્ટિ, યમની દ્રષ્ટિ એટલે પાપથી પાછા હટવું તે, યમની દ્રષ્ટિ એટલે અશુભ કાર્યો કરતા જે મન ઝિઝકે અચકી જાય, એ આવી પ્રકારનું એને એની હવે પછી અનુમોદના હોય, પાપની અનુમોદના હોય ન હોય, તો સુકૃતની અનુમોદના થાય, કરે આ બધા કેવા સુખી ભાગશાળી છે, અને પોતાના દુષ્કૃતની ગરહા નિંદા હોય, એટલે એને આ અનુબંધ એનો બદલાઈ જાય છે. આ અનુબંધ છે એ આત્મા ઉપર થતો સંસ્કાર છે, જીવ ઉપર સંસ્કાર શું પડે છે પ્રવૃત્તિનો. શ્રેણીક રાજાએ કૃત્ય તો એક તીર મારવાનું જ કર્યું હતું, શિકારનું જ, પણ અનુબંધ કેટલો દુષ્ટ હતો. એક તો તીર ફેઇલ ન જાય આપણું કોઈ દિવસ, એકને મારવાની બદલે, અને ગમે તેવું અંધારું હોય, પ્રાણી દેખાય નહીં તો મારે એમાં શબ્દ ભેદ, આપણે તો કંઈ ખાલી. અનુબંધ ઘણો હિંસક, ઘણો તીવ્ર, ઘણો માઠો, તીરથી તો એ માનો કે કામ થયું ને થાય, પણ અનુબંધ એવો હતો કે નર્કનું આયુષ્ય બંધાયું. તો એવા તો ઘણા હતા તીર મારવાવાળા કે શિકારી. રાજા તો રાજા હતો, પણ એના રાજની અંદર શિકાર ઉપર નભનારા શિકારી તો હતા કે નહીં. તો એ શિકારીને જે બંધ ન પડે એ શ્રેણીકને પડ્યો, અનુબંધ આત્મા ઉપર થતો સંસ્કાર. કોઈ પણ ક્રિયા થાય એના પરિણામ રૂપે આત્મામાં ભાવધારા શું ચાલે, કેટલી ચાલી અને કેટલો સમય ચાલી, આ નક્કી કરે છે બધું, ગતિ ને પાપ ને નામ કર્મ ને. આવું આયુષ્ય બંધાઈ ગયું. આણે એક હાથીના ભવની અંદર એક સસલા પ્રત્યેની આવી દયા કરી, હવે એ દયાના પાઠ તો કઈ ભણ્યા. તો એને એ મેઘકુમાર છે ને ભગવાન મહાવીર પાસે સંયમ ધારણ કરે છે. અનુબંધ કેવો પડ્યો, કેવો પડ્યો, સંયમ જીવન પ્રાપ્ત થાય. તો આપણને છે ને પરિણામની ધારા ઉપર હજી લક્ષ બેસતું નથી. ક્રિયા ઉપર જેટલું લક્ષ છે, ક્રિયાનો નિષેધ નથી, પણ કૃપાળુદેવનો મહાન ઉપકાર છે. આ ક્રિયા ક્રિયા કરીને ઊંધે પડ દઈ રહ્યા છે, પણ બધી ક્રિયા કરો, પણ ક્રિયાની અંદર ભાવની ધારા ઉપર કોઈક લક્ષ તો બંધાવો કે શું કરવાનું છે. બંધ પડે છે એની સાથે અનુબંધ પડે છે, અને શુભ ક્રિયા કરતા કરતા અશુભ અનુબંધ પાડી દે છે, એનું શું કરવું. કરતો હોય શુભ ક્રિયા, પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, પૂજા કરે, યાત્રા કરે, ગુરુવંદન કરે, અને બાંધે શું, પાપ સિવાય કંઈ નહીં. કારણ ભાવધારા હાવ ખોટી, તદ્દન વિપરીત, ધર્મની સાથે એનો કોઈ સંબંધ જ નહીં. બંધની ધારા અને પ્રવૃત્તિ આ પ્રકારની. પછી એમ કે મારી ક્યાં પ્રવૃત્તિ સંસારની હતી, સંસારની પ્રવૃત્તિની અંદર જો આટલું ભાવધારા ઉપર જો આપણું લક્ષ્ય જાય. આ યોગ દ્રષ્ટિનો શરૂઆત જ ત્યાંથી થાય છે. એટલે કહ્યું કે યોગ દ્રષ્ટિએ જીવે અનંત વાર ધર્મ આચર્યો છે, પણ હજી સુધી એ યોગ દ્રષ્ટિમાં આવ્યો. આ હરિભદ્રસુરી કહે છે, યશો વિજય કહે છે કે આ જીવ અનંત વાર યોગ દ્રષ્ટિમાં. કૃપાળુ દેવે બીજી વાર કીધું કે અનંત વાર શાસ્ત્ર અભ્યાસ કર્યો, અનંત વાર જીન દીક્ષા લીધી, અનંત વાર આચાર્ય પણ કર્યું, પાછો એમ ને એમ એ જ મૂઢ અને એ જ એવા કર્મો બાંધતો હોય. કારણ એણે સત શૂણ્યું નથી, સાંભળ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. સત શૂણીએ, સાંભળીએ અને શ્રદ્ધિએ છૂટવાની વાતનો આત્માથી ભણકાર થશે. પત્રાંક 166. આ પહેલી દ્રષ્ટિમાં આ જીવ આવ્યો એને આવી પ્રકારનો ભણકાર થયો. સત ઉપરની દ્રષ્ટિ ગઈ, એની બોધ અલ્પ છે, બોધ અલ્પ છે, પણ દ્રષ્ટિમાં પહેલો એનો યમ પ્રાપ્ત થયો. આપણને એમ થાય કે આવો યમ તો પૂર્વે આપણા અનંત જન્મોમાં કેટલી વાર પ્રાપ્ત થયો હશે, છતાં એ યમ આપણને પ્રાપ્ત થવા છતાં જીવને આત્મહિતનું કારણ થયું નહીં. બીજું ખેદ દોષનો ત્યાગ. શું કીધું છે, ખેદ દોષમાં કે શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરે અને કેવી રીતે કરે, ખેદ અને અરુચિથી, ખેદ અને અરુચિથી. એની અંદર અરુચિ જ હોય, એને પ્રીતિભાવ જાગે, અરુચિ હોય. બધા ઉદાહરણ આપવા, કોઈને કીધું હોય તો એ મા બાપને ખાતર કદાચ એ દેરાસર દર્શન કરવા જાય કે મંદિરે આવતો જાય, પણ એને તો રુચિ ન હોય. અને ઘણીવાર એ નીકળો એને બરાબર સામે ભટકાઈ જાય કે હમણાં આ કેસે ખેદ છે, અરુચિ છે, હજી એને આના તરફ કોઈ પણ પ્રકારનો ભાવ નથી. અને જીવ ઓગ દ્રષ્ટિએ જ્યારે આ ક્રિયા કરે છે ત્યારે એ રુચિ કરતા અરુચિ ભાવ, કેમ કે દ્રષ્ટિ લોકસંજ્ઞા છે, ઓઘ સંજ્ઞા છે, એટલે એ જે ઝાઝું થાય એટલે શું કરે, એને થાક લાગે. હવે આ તો બધું લોપ જ કરે છે, આ કંઈ છોડે તો સારું, છોડે તો સારું. સાચામાંથી એને ભાગવામાંથી ઘણું થાય છે. એટલે આવો જે છે શુભ કાર્યની પ્રવૃત્તિ પ્રત્યે એને જે અરુચિ ખેદ એનો દૂર થાય અને ગુણનો પ્રભાવ આવે ગુણીજનો ઉપર, સંતો ઉપર, દેવગુરુ ઉપર. આવા સ્થાન ઉપર પ્રમોદભાવ જાગે. રુચિની બદલે પ્રમોદભાવ, તે કોઈ કરતું હોય તો એને આનંદ થાય છે, વાહ કેવી સરસ મજાની આરાધના કરે છે, કેવા રૂડા જીવો છે. આપણાથી ભલે કંઈ ન થતું હોય પણ એની અનુમોદના કેવી, એ અનુમોદના એવી કે જાણી પોતે કરતો હોય એવી. જો એકરૂપતા થઈ ગયો, કોઈ સંયમમાં સ્થિત મુનિવરને જોઈને આ પોતાને સંયમની ધારાએ ચડી જાય, એકરૂપતા અનુભવે ત્યાં. પોતે જ ઈરૂપ છે ને એમ પોતાને એક સ્વપ્ન દ્રષ્ટા કલ્પનામાં એ પાત્ર પોતાનું આવી જાય કે આપણી આવી દશા હોય તો. જો આ સજીવ આવા ધર્મના તત્વો પ્રત્યેની આવી રુચિ અનુમોદના આવે તો ભગવાનના દર્શન કરવા જાય ને ત્યારે એમ થાય કે વાહ પ્રભુ તારું સ્વરૂપ મને પ્રાપ્ત થાય, તો અભેદ દ્રષ્ટિ આવે. નહીં તો અભેદ દ્રષ્ટિ ના આવે. ભગવાન તું જુદો ને હું જુદો, બસ આમ જ દર્શન કરે. તારી કાંઈ વિશેષતા હોય તો તું એટલી જ કે તું મારા ઉપર કૃપા કરજે ને મારી તકલીફ બધી દૂર કરજે, મારો સંસાર હીરો ભૈરો એમાં કાંઈ વાંધો આવવા દેતો નહીં. બસ લ્યો આને આ કરવું છે. અરે પ્રભુ, જે સંસારને તે પુરુષાર્થથી છોડી દીધો છે, મારો છૂટી જાય. અને તારા કૃપાળુ દેવ લખ્યું છે કે હે ના, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. આ સમજાય? કોની? પરમાત્માના વિતરાગના દર્શન કરતી વખતે તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. આવી તદ્રુપતા, એકરૂપતા, એટલે ત્યાં એને ખેદ જે છે પ્રવૃત્તિ ઉપરનો, ખેદ થાક જે લાગે છે એ નીકળી જાય છે. અને એની અંદર પ્રમાદ હોય એ પણ દૂર થઈ જાય. અને ત્રીજો ગુણ એને અદ્વેષ, અદ્વેષની પ્રાપ્તિમાં મુક્તિ પ્રત્યે દ્વેષ હોય છે જીવને, જાણે અજાણે મુક્તિ પ્રત્યે દ્વેષ હોય છે. લક્ષમાં આવે આપણને એમ થાય કે મુક્તિ પ્રત્યે દિવસ હોય. હા, જીવને મુક્તિ પ્રત્યે દિવસ હોય, પ્રીતિભાવ ન હોય, અને પછી એમ કે સંસાર જાય તો જ મોક્ષ મળે, તો મોક્ષ પ્રત્યે દ્વેષ, તો એ એક પ્રકારનો દ્વેષ. નિગેશન જેને કહીએ, નિગેશન, એને જરાય કોઈ પણ પ્રકારનો એનો ઉપકાર આપણે, એટલી બધી સારી સ્થિતિ હોય ને કોઈને, યંગસ્ટર્સને કે કોઈને કંઈ કહો જીવનની અંદર, આ બધા અત્યારે યુવાનો છે બધા નાનડિયા બધા, એને તમે કહો ધર્મની વાત કરો, પરમાત્માની વાત કરો, મોક્ષની વાત કરો, જો દ્વેષ તમને દેખાશે. થોડી ઘૃણા, થોડો તિરસ્કાર, થોડી જુગુપ્સા, અનાદર જેને કહીએ, ધીરે એ અનાદરનો આધાર કારણ શું છે? બેઝમાં દ્વેષ છે. પ્રીતિભાવી તો પોઝિટિવ છે, પછી પોઝિટિવ થાય, દ્વેષ તૂટે તો પ્રતિભાવ થાય. અત્યારે અપ્રીતિ જી અટલે હા, જીવોગ દ્રષ્ટિમાં છે, ટૂંકમાં સમજણ નથી એટલે બોધ નથી થયો. થોડો પણ જો બોધ થાય તો ઈ એનો દ્વેષ તૂટી જવો જોઈએ. જ્ઞાની એમ કહે છે કે જીવને અનાદિકાળથી મોક્ષ પ્રત્યે દ્વેષ છે, અને એ ધર્મ કર્યા કરે છે, અને એ ધર્મ કરે છે, અને એ સમજે છે કે હું ઘણું સમજું છું. અને તમારી વાત સાચી છે કે મૂળભૂત એને બોધ નથી, આત્માને આત્મહિતનો બોધ નથી. એટલે આપણે જે કહ્યું કે સંસારગત વાલપ, એ અનસંસારગત વાલપમાં હજુ પરિવર્તિત થઈ નથી. એટલે પ્રીતિભાવ જાગ્યો નથી. યોગના માર્ગની અંદર જ્ઞાની પુરુષો કહે છે કે પહેલા પ્રીતિ યોગ જાગે ધર્મમાં, પછી ભક્તિ યોગ જાગે, અને પછી આ અનુષ્ઠાન અસંગ યોગ જાગે. પણ પ્રીતિ જ નથી જાગે તો ભક્તિ ક્યાંથી જાગે? તો આ એને ઘણી વાર આપણે એમ કહીએ કે એને અદ્વેષ ભાવ, પેલા યોગની દ્રષ્ટિમાં જીવ આવે એટલે એનાથી ધર્મ થાય ન થાય એની વાત નથી. હવે એને પ્રીતિ ભાવ જાગ્યો છે, મારા પ્રભુ મારો ધર્મ કલ્યાણનો છે, એના તરફનું જેને કે ને એપ્રોચ એટીટ્યુડ એ પોઝિટિવ છે. ઘણીવાર એટીટ્યુડ જ નેગેટિવ હોય, એટલે આપણે એને શબ્દમાં આપણે ત્યાં શબ્દ પ્રયોગ કરીએ છીએ ભાષાનો, એને કહીએ કે દ્રષ્ટિ વિષમ છે, આનો દૃષ્ટિકોણ જ વિપરીત છે, થોડો પૂર્વગ્રહ પ્રેરિત છે. આપણે તો બીજા એ ભાવોને કેવી રીતે આપણે શબ્દમાં વર્ણવો? પણ ટૂંકમાં એને કોઈ રાગ નથી, ધર્મ પ્રત્યેનો કોઈ પ્રેમ નથી, હજી દ્વેષ છે, હજી એને એને ધર્મ પ્રત્યે અંદર અંદરમાં રીસ છે, રોષ છે, પ્રીતિભાવ નથી. ઇઝ નોટ પોઝિટિવ, નિગેશન છે એના એટીટ્યુડમાં, એના એપ્રોચમાં. પછી તો આપણે તો બાહ્ય લક્ષણ જોઈએ છીએ, એના આધાર ઉપર પછી મૂલ્યાંકન કરીએ છીએ, પણ મૂળભૂત પોઝિશન શું? મૂળભૂત પોઝિશન એ છે કે બેઝિકલી એને આના તરફ કોઈ પ્રીતિભાવ નથી. એક તો થાય જ, કેમ કે આ ભાવ છે. આપણે તો જો આ પહેલી અત્યારે તો ઓગ દ્રષ્ટિ અનંતકાળની છે, એમાંથી યોગ દ્રષ્ટિ એ જ સ્ટેજ ઉપર વિચાર કરો, પછી બહુ સમત્વનો મુનિ દશાનો વિચાર નહીં કરો, નહીં તો પકડાશે નહીં. જે ભૂમિકામાં છીએ એ ભૂમિકામાં જ વિચારો. આગળનું આપણે બધું જાણીએ છીએ, ભલે જાણીએ છીએ, અત્યારે કાંઈ નથી જાણતા. અત્યારે તો કહીએ છીએ કે આ મહારાજ આપણને હરિભદ્ર કહે છે કે તું ઓગ દ્રષ્ટિમાં છું, તું હજી યોગ દ્રષ્ટિમાં આવ્યો નથી, ને પહેલી યોગ દ્રષ્ટિમાં નથી આવ્યો, કારણ કે તને મોક્ષ તરફ ક્યારેય પ્રીતિભાવ હતો, ક્યારેય મોક્ષ તરફ પ્રેમ આકરું પડે. સંસારની વાલપ ઓછી થાય કરતા એની આ તથા ભવ્યતામાં આવ્યું ને કે એ સંસારના સ્વરૂપથી બધી જ અનુકૂળતાઓ તો ઉભગી જાય, કે કશું ખૂટે છે. આ જે કંઈ સ્વરૂપ છે એ મને હવે શાંતિ આપતું નથી. સમથિંગ ઇઝ મિસિંગ જેને કહીએ આપણે, એ એક એવી ભૂમિકામાં આવે કે સમથિંગ ઇઝ મિસિંગ. ઓહો, બધો પૈસો છે, યુવાની છે, ધન સંપત્તિ છે, આવકના સાધનો છે, સગા સંબંધી છે, છતાં કંઈક અંદરની બેચેની છે, અશાંત છે, અને કંઈક ખૂટે છે. આ થતાં એને એમ થાય કે એ ખૂટે છે, એ પોતાના સ્વરૂપ તરફ એને દ્રષ્ટિ જરાક કરાવે છે, અને જેવી દ્રષ્ટિ થાય છે બોધનો એક તૃણનો અગ્નિ ગાઢ અંધકારની અંદર એક ચિનગારી થતાં એને કેળી જુદી મળી જાય છે, અને પોતાના આત્મહિત તરફ સહેજ લક્ષ જાય છે, અને એ લક્ષ જતાં એને પેલી અનાદિનો જે દ્વેષ હતો એ તૂટી જાય છે. કે જરૂર આ પણ એક જીવનના સુખી થવાનો માર્ગ છે. દાખલા તરીકે આખા પશ્ચિમના જગતની અંદર તમે ફરો ભારત છોડીને, તો તમને આ મુક્તિ તરફનો દ્વેષ જોવા મળે. આપણી બધી જ ક્રિયા અને ધર્મની વાતો એને એટલી બધી ફિઝુલ અને વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી, આ બધું માનવ શક્તિનો બધો ભારતની અંદર તો બધું આ જ થયેલું છે ને. આવા બધા પાછા સુધારક પ્રવચનકારો છે કે આપણો દેશ તો આળસમાં પ્રમાદમાં આપણે તો બહુ ગુમાવી દીધું, નહીં તો આપણે કરોડો રૂપિયા મેળવી લીધો હોત. ગણે ગણે આખી સંસ્કૃતિ તરફ, આખો અધ્યાત્મ તરફ, એ અધ્યાત્મ તરફ દેશ છે ભારતની અંદર. શું તો કે બસ લોકોની ઉચ્ચતા, શું તો કે બસ બધું છોડીને પોતપોતાના કામની અંદર બેસી જાય, આમ છે તેમ છે વગેરે. એવા પુસ્તકો વાંચો તમે ત્યારે એની અંદર લાગે કે આ બધા જીવોને ઇન્ટેલેક્ચ્યુઅલ છે અત્યારે તો, એમની આખી અત્યારે જે કંઈ થેરેપી ચાલે છે, બધા મોસ્ટ ઇન્ટેલિજન્ટ પીપલ ઓફ ધ વર્લ્ડ છે. એ પણ એની પાસે પાવરફુલ છે કે મુક્તિના તરફનો અદ્વેષ એ સંસારના તરફના રાગ તરફ ખેંચી જાય છે લોકોને, અને એવું લોકોને ઠસાવી દે એમ થઈ જાય કે આપણે ભૂલી ગયા, આપણે ભૂલ કરી ગયા, આપણે બાપદાદા ભૂલ કરી ગયા. અને પછી જીવની અંદર એક ભાવ આવે કે હું અહીંયા ક્યાં જન્મો, જો આ ક્યાં સુધી લઈ જાય છે. એને એમ થાય છે કે આ હોલ સિસ્ટમ ઓફ માય કન્ટ્રી ઇઝ રોંગ, આ મારા દેશની ફિલોસોફી જ ખોટી છે. ધીસ કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન બેઝિકલી આમાં કાંઈ વળે નહીં. આ બધા છે ને સાયકોલોજીકલ પૃથક્કરણ કરવાના છે. આપણે કદાચ આટલા સમયમાં આપણે બધું નહીં કહી શકીએ, પણ જબરજસ્ત દ્વેષ હોય છે. તમે તો બધા નવરા ને નવરા, અમને ક્યાં એવો ટાઈમ હતો અમેરિકાની અંદર જાણે કોઈ મોટો શું મોથ મારી રહી છે ખબર નથી પડતી. આ તો એક દેશમાં ગયા પછી આખો બધો દ્વેષ જોવા મળે. આપણા દેશમાં કાંઈ નથી, આપણું કાંઈ નથી, આ છે તે છે, અને આ કાંઈ ઉપલબ્ધિ દેખાતી જ નથી કે આટલી જબરજસ્ત દુનિયાની અંદર જગતનો શહેનશાહ પણ પોતાની જાતને લાચાર અનુભવે છે અને પરમ સુખની અંદર બિરાજમાન મહાત્માઓ દેશમાં છે. તો આની કઈ ખૂબી છે એ તો વિચાર, આની શાંતિ અને સમાધિની ખૂબી કઈ છે? પછી શિવ ઠેરા ને ફેરાણા ને ઢીકણા ને ચોપરા ને કંઈક હાલે છે. અદ્વેષ એટલી સરસ વાત મૂકી છે એને, ધર્મકથા, ધર્મ સંબંધી આ બધાની અંદર ક્યાંય એને કંઈ પ્રીતિભાવ આવતો જ નથી. એટલે એક શબ્દ પ્રયોગ અહીં મૂક્યો છે ઉપાધ્યાયજીએ, સરસ કહ્યો છે, જેને જે સાધ્ય ગમે તેને તેના ઉપાય પણ ગમે, અને જેને જે સાધ્ય ન ગમે એને એના ઉપાય પણ ન ગમે. હવે આ આખા ઉપાય નથી ગમતા એનું કારણ કે એને આ સાધ્ય ગમતું નથી. ભલે ઉપાયની અંદર ઉણપ હશે, જે હશે તે, એને આપણે અત્યારે વાત બાજુ મૂકીએ. બેઝિકલી વાત શું છે કે એને આ બધાય સાધન આધારિત આ જે સંસ્કૃતિ છે એ આ સાધન ઉપર, એ સુકમ નથી ગમતી, એને સાધ્ય જ ગમતું નથી. કે આવું જ કંઈ સાધ્ય હોય? આવાને તો કોઈક વિવેકાનંદ જેવો મળે તો એને એની પૃથ્વી એના એના ઘરમાં જઈને જવાબ આપે, એના ઘરમાં જઈને કે તમે બધા પાપીઓ, આ 50 વર્ષમાં ખલાસ થઈ જશો તમે. હિંસાના આધાર ઉપર, અસત્યના આધાર ઉપર અને ઘોર દુરાચારના આધાર ઉપર તમારી સંસ્કૃતિના ધનના ઢગલાના પાયા છે. હું આ 50 વર્ષ પછી તમારા રાષ્ટ્રનું પતન જોઈ રહ્યો છું, અને એમ કે આ મારા ભારત રાષ્ટ્રનું ઉત્થાન જોઈ રહ્યો છું, જ્યોતિષી નથી એમ કહી શકે. દ્રષ્ટિ જગત આખાને મોક્ષ પ્રત્યેનો દ્વેષ છે. બહુ થોડા લોકો, બહુ આંશિક લોકો છે, બચ્યા છે કે જેને મોક્ષ પ્રત્યેની કંઈક પ્રીતિ છે. માટે બધો જ ધર્મ ઓઘમાં ખેંચાઈ જાય છે. લાખો લોકો ભેગા થાય સત્સંગના કાર્યક્રમોમાં, ધર્મના કાર્યક્રમમાં, અને દ્રષ્ટિ સંસાર તરફ. આ દ્વેષ છે, અને એમાં એ જગ્યાએ કાર્યક્રમમાં દ્વેષને પોષવામાં આવે છે. સમજવાનું તો એ છે, દ્વેષને પોષવામાં આવે છે. આખરી વાત છે, આ ત્રણ યમની પ્રાપ્તિ, ખેદનો ત્યાગ અને અદ્વેષનો ગુણ જાગૃત થાય. અદ્વેષનો ગુણ જાગૃત થાય, ગુણની જાગૃતિ, દોષનો ત્યાગ અને આવું એક સાધન યોગનું પ્રાપ્ત થાય. તો પહેલું સાધન એ અહીંયા યોગનું કીધું, વ્રત સાધન. વ્રત પણ યમ અહીંયા સંપજે, ખેદ નહીં શુભ કાજે રે, દ્વેષ નહીં વળી અવરસું, એહ ગુણ અંગ વિરાજ રે. આ ત્રણ વસ્તુ એને પ્રાપ્ત થાય છે. મિત્રા દ્રષ્ટિની આ પહેલું પરિણામ એનું બહુ મજાનું છે. આત્મહિતની ચિંતા થઈ, આત્માના અનુબંધ સુધરવા માંડી ગયા, અને જેવા અનુબંધ સુધરવા માંડી ગયા એવું એને યમનું જે સાધન પહેલું અંગ છે એ પહેલા અંગમાં એને પ્રાપ્તિ થઈ. એનામાં જે ઉણપતિ ખેદની એ ગઈ, અને આ અદ્વેષ હતો એ પણ ગુણ પ્રાપ્ત થઈ ગયો અને દોષ નીકળી ગયો. દ્વેષમાં ગુણનો અભાવ હતો, એ પ્રાપ્ત નહોતો થયો, અનાદિનો હતો, એને તો છોડવાનો હતો. અને ખેદ જે દોષ હતો એ દોષ કાઢી નાખ્યો.